સીતાણમ પ્રણમોલોય શૌત્રિકાળવર્તિ સીતાણમ પ્રણમોલોય શૌત્રિકાળવર્તિ આયર્યાણમ પ્રણમોલોય શૌત્રિકાળવર્તિ ઉવચ્ચાયણમ પ્રણમોલોય શૌત્રિકાળવર્તિ શવશામણમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદકુંદાર્યો જૈન ધર્મોષિતો મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ નમઃ શમૈશારાય શ્વાનુભૂત્યા ચકાશતે ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિતે એગો મે શાશ્વતો અપા જ્ઞાન દર્શન લખણો શેષા મે બાહિરા ભાવા સવ્ય સંયોગ લખણા મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજતી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે, કઈ અન્ય તે મારું જરી પરમાણ માત્ર નથી અરે. જે જાણતો અરંતને ગુણદ્રવ્યને પર્યાયપણે, તે જીવ જાણે આત્મને તશ્મો પામે લય ખરે. નથી અપ્રમત કે પ્રમત, નથી એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે તો તે જ છે. જેમને તો તેમજ જ્ઞાન નથી કારક નથી ભેદ કરે. જાણે જ કર્મો દઈ નિર્જરા બંધ તેમજ મોક્ષને, ધ્રુવચલને અનુપમ ગતિ પામેલ સર્વેશિતને વંદી કહું શુદ્ધ કેવળી કથિતા સમય પ્રાપ્ત હો. તુસ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યાન વવ તેર અને તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમસી દેવ્ય નમસી દેવ્ય નમસી દેવ્ય. આચાર્ય દેવ શ્રી કુંદકુંદ ભગવાન દ્વારા રચિત અલૌકિક સમય સારજી પરમાગમ શાસ્ત્ર છે, તેમાં આપણે હમણાં પૂજ્ય ગુરૂદેવશ્રીનું પ્રવચન કર્તા કર્મ અધિકારની 141-142 ગાથા ઉપર હમણાં સાંભળ્યું. આખા સમયસાર પરમાગમમાં આચાર્ય ભગવાને જે જે અધિકારોની રચના કરેલી છે તેમાં સૌથી મોટામાં મોટો અધિકાર અને માત્ર સમયસારમાં જ રચના કરવામાં આવેલો અધિકાર એવો જે કર્તા કર્મ અધિકાર છે એ મુખ્યપણે આત્માનું કર્તાપણું ક્યાં ક્યાં ચાલી રહ્યું છે, પોતાનો સ્વભાવ અકર્તા હોવા છતાં કોઈને કોઈ જગ્યાએ સંયોગોમાં પર પદાર્થમાં રાગાદી ભાવમાં એને જાણનારી એક સમયની ઇન્દ્રિય જ્ઞાનની પર્યાયમાં અથવા તો તે સંબંધીના કોઈ પણ વિકલ્પોમાં તેવું કર્તાપણું અનાદિથી જીવનું ચાલી રહ્યું છે. એવું કર્તાપણું કેવી રીતે છૂટે અને પોતાનો શુદ્ધ અકર્તા સ્વભાવ જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પ્રગટ કરવામાં આધારરૂપ છે, એવો અકર્તા સ્વભાવ એની દ્રષ્ટિ અને જ્ઞાનમાં કેવી રીતે આવી જાય એ આખા કર્તા કર્મ અધિકારનો સાર છે. કર્તા કર્મ અધિકાર આચાર્ય ભગવાને લખ્યો તો શરૂઆતમાં લખતા વેત જ જ્યાં જીવ અજીવ અધિકાર, જીવ અધિકાર 1-38 ગાથા, અજીવ અધિકાર 39-68 ગાથા સુધી અને તેના કળશો બધા, એમાં અજીવ અધિકારની સમાપ્તિ પછી તરત જ આચાર્ય ભગવાને કર્તા કર્મ અધિકારની રચના કરી. જીવ અજીવ પુનપાપ આશ્રવ સંવર નિર્જરા બંધ અને મોક્ષ એવી સાત તત્વ અને નવ પદાર્થ અથવા તો નવ તત્વની પરિપાટી દરેક શાસ્ત્રોમાં આવતી હોવા છતાં આચાર્ય ભગવાનને સ્પેશિયલ કર્તા કર્મ અધિકાર લખવાનો ભાવ આવ્યો છે. એ સ્પેશિયલ અધિકાર જે એણે લખ્યો એમાં એટલી બધી છણાવટ, એટલું બધું વિસ્તૃતિકરણ અને એટલા એટલા સલ્યો જીવના અનાદિથી ચાલે છે, એ અનાદિથી ચાલતા સલ્યોને ટાળવા માટે અનંત પ્રકારના ભાવો આચાર્ય ભગવાન પ્રદર્શિત કરતા હોય છે. વિસ્તાર શા માટે શાસ્ત્રોમાં કરવામાં આવે છે કે એની માન્યતાઓમાં અનેક પ્રકારના મિથ્યાત્વના ભાવો ચાલે છે. એ મિથ્યાત્વના ભાવો કેવી રીતે મંદ પડી અને કેવી રીતે ટળી જાય એના માટે આચાર્ય ભગવાન અનેક ગાથાઓ દ્વારા પ્રસ્તુતિકરણ કરતા હોય છે. વિસ્તાર હંમેશા વ્યવહારનો હોય છે અને એ વિસ્તાર જ્યારે સંકેલવામાં આવે ત્યારે નિશ્ચયની પ્રાપ્તિ થાય છે. એવી કોઈ અદ્ભુત રચના આ કર્તા કર્મ અધિકારની આચાર્ય ભગવાને કરેલી છે. 69-70 ગાથા સૌથી પ્રથમમાં પ્રથમ આચાર્ય ભગવાને લખી એમાં એમણે ત્રણ પ્રકારના સંબંધ બતાવી અને આખી કર્તા કર્મ અધિકારની શરૂઆત કરી. 69-70 ગાથામાં જ્ઞાન સાથે નિત્ય તાદાત્મ સંબંધ, રાગ સાથે સંયોગ સિદ્ધ સંબંધ અને કર્મ સાથે એક ક્ષેત્રાવગા સંબંધ એવા ત્રણ પ્રકારના સંબંધ બતાવી અને 69-70 ગાથાની રચના કરી. 71 ગાથામાં સ્વસ્ય ભવનમ ઇતિ સ્વભાવ સ્વનુભવંતે સ્વભાવ છે. 72મી ગાથામાં આશ્રવો અસુચિ જળ મેલ ને મલિન છે. 74મી ગાથામાં વધ્યઘાતક ભાવ લખ્યો. 75મી ગાથા જ્ઞાનીની આવી. 76-77-78-79માં પ્રાપ્ય વિકારી અને નિવૃત્યથી ઉત્પાદ વ્યય ને ધ્રુવને સિદ્ધ કર્યા. ત્યાર પછી 80મી ગાથાથી આખી અજ્ઞાનની ગાથા ચાલુ થઈ બધી. એ અજ્ઞાનની ગાથામાં પણ દ્વિક્રિયાવાદી મિથ્યાદ્રષ્ટિ કે જે બે દ્રવ્યથી એક પરિણામ થાય એમ માને છે, અથવા તો એક પરિણામના કરતા બે દ્રવ્ય હોય અથવા એક દ્રવ્ય બે પરિણામને કરે એવી જે માન્યતાઓ અનાદિથી જીવની ચાલે છે એ તોડાવવા માટે બધી ગાથાઓની રચના કરતા કરતા 90મી ગાથા ઉપયોગની લખી. 92-93 ગાથા અજ્ઞાની જ્ઞાનનું અજ્ઞાનત્વ કરે છે અને જ્ઞાની જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરે છે એ લખી. પછી 94-95 વિકલ્પ છોડાવ્યા. 96 મૃતક કરેવરની ગાથા છે, એમાં પણ મન ને ઇન્દ્રિય સંબંધીના વિકલ્પો છોડાવે છે. આમ કરતા 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 આખો કરતા કર્મ અધિકાર લખતા લખતા છેલ્લે એક આ ઝુમખું મૂક્યું આચાર્ય ભગવાને. આખા કરતા કર્મ અધિકારનો સાર 142-143-144 ગાથામાં મૂક્યો. આખા કરતા કર્મ અધિકારનો સાર, આખા જીનાગમનો સાર એ એમણે 142-143-144 ગાથામાં મૂક્યો. 142મી ગાથામાં પ્રયોગ બતાવ્યો. પ્રયોગ કે અનાદિથી જીવ ઘણો ભીણો હોય, ઘણો ખ્યાલ આવી ગયો હોય, જેમ કહેવામાં આવે ને કે જીનાગમમાં
બે પ્રકારની વાત ચાલી આવે છે, બે પ્રકારની વાત ચાલી આવે. એક શ્રદ્ધા અપેક્ષાએ વાત ચાલતી હોય, એક જ્ઞાન અપેક્ષાએ વાત ચાલતી હોય. આવી બે પ્રકારની વાત જીનાગમમાં, કોઈ પણ જીનાગમ તમે ઉગાડો એટલે શ્રદ્ધાની ચર્ચા, શ્રદ્ધાનો વિષય, શ્રદ્ધેય અકર્તા સ્વભાવ દ્રષ્ટિનો વિષય, અનાદિ અનંત ધ્રુવ ચૈતન્યપણું બતાવવા માટેની ચર્ચાઓ શાસ્ત્રમાં આચાર્ય ભગવાન એ વાત કરતા હોય. કારણ કે પોતે આચાર્ય ભગવાન સાતમા છઠ્ઠા ગુણસ્થાને જે ઝૂલે છે, તો એ ઝૂલવાપણું ચતુર્થ ગુણસ્થાનથી એની સમ્યક દર્શનની પ્રાપ્તિ પૂર્વક ચાલુ થયું છે. એવું સમ્યક દર્શન જે એને પ્રગટ થાય છે એ ત્રિકાળી દ્રવ્યના આશ્રયે પ્રગટ થાય છે. શુદ્ધ સ્વભાવના આશ્રયે વર્તમાન પરિણતિ શુદ્ધ થાય છે. તો એ શુદ્ધ સ્વભાવની ચર્ચા શાસ્ત્રોમાં આચાર્ય ભગવાન ત્રિકાળી દ્રવ્ય, જેને દ્રષ્ટિનો વિષય, જેને અકર્તા સ્વભાવ, પરમ પારિણામિક ભાવ, લક્ષણવાળો ભાવ, એવું જે એનું નિત્યપણું, નિર્લેપપણું, અખંડપણું, અવિનશ્વરપણું, એકરૂપપણું, ધ્રુવપણું, શાશ્વતપણું જે રહેલું છે, એવો શ્રદ્ધાનો વિષયની હંમેશા મુખ્યતા રાખીને આચાર્ય ભગવાનની ચર્ચા આવે. પૂજ્ય ગુરુદેવશ્રીનો 45 વર્ષનો સાર આપણે તપાસીએ તો દ્રષ્ટિના વિષયની મુખ્યતાથી જ એનું નિરૂપણ ચાલતું હોય. આવો એક પ્રકાર શાસ્ત્રમાં બધે જોવા મળે. સમયસારની બીજી ગાથા જુઓ તો એમાં પ્રમાણનું દ્રવ્ય સિદ્ધ કરે 7 બોલથી. પછી આગળ ચાલતા ચાલતા 6ઠી ગાથામાં આવો તમે તો દ્રષ્ટિનો વિષય સિદ્ધ કરે, પ્રમત પ્રમત નથી. 7મી ગાથામાં ગુણભેદ કાઢે, 8મી ગાથામાં પાછો વ્યવહાર પરમાત્મનો પ્રતિપાદક કહે, પાછું 9-10 ગાથામાં જ્ઞાન શ્રુત કેવડીની ચર્ચા આવે, પાછી 11મી ગાથા દ્રષ્ટિના વિષયની આવે કે વ્યવહાર નહીં, સઘળો અભૂતાર છે, શુદ્ધ નહીં ભૂતાર છે. આમ દ્રષ્ટિના વિષયની મુખ્યતાથી ચાલતું હોય. એની સાથે 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 એક જ્ઞાનનો વિષય પણ છે. ખાલી દ્રષ્ટિનો વિષય જ શાસ્ત્રમાં કીધો છે એવું નથી. ઉપાદેયભૂત તત્વ જ્યારે સિદ્ધ કરવું હોય ત્યારે એમાં વર્તમાન કોઈ પણ પર્યાયનો અભાવ છે એમ કહીને ઉપાદેયભૂત તત્વ સિદ્ધ કરે. સાથે સાથે જ્યારે જ્ઞાન પ્રધાન ચર્ચા ચાલે ત્યારે જ્ઞાન પ્રધાન ચર્ચા છે ને એના બે પ્રકાર હોય છે. બે પ્રકાર, એક દ્રષ્ટિના વિષયની શ્રદ્ધેયની ચર્ચા હોય, એક જ્ઞાન પ્રધાન પ્રકાર હોય. જ્ઞાન પ્રધાન ચર્ચા જે આવે એમાં બે વિષયો આવે. બે વિષય, એક જ વિષય નથી આવતો એમાં. ઘણીવાર શું થાય, દ્રષ્ટિના વિષયનો અહીંયા આ બધી ગાથાઓ પક્ષ તોડાવવાની છે. પક્ષ તોડાવવાની, જેને સ્વરૂપ ખ્યાલમાં આવી ગયું છે એની ચર્ચા નથી. આ જેને સ્વરૂપ ખ્યાલમાં નથી આવ્યું અને સ્વરૂપ સંબંધીનો વિકલ્પ ચાલે છે, જેને સ્વરૂપ ખ્યાલમાં નથી આવ્યું અને સ્વરૂપની સાથે રહેલી એક સમયની દશાવાળી પર્યાયમાં કેવું પરિણમન ચાલે છે, એવા વિકલ્પ ચાલે છે, એ વિકલ્પ કેવી રીતે તૂટે એની ચર્ચા આખી આ કર્તા કર્મ અધિકારના છેડામાં આવી છે. આપણે એની ભૂમિકા બાંધીને આખો વિષય લેવો છે. આપણી પાસે આ વખતે ટાઈમ ઘણો છે એટલે એકદમ વ્યવસ્થિત સ્વાધ્યાય આપણે કરશું. આખો કર્તા કર્મ અધિકારનો નીચોળામાં રહેલો છે, આખો નીચોળામાં રહેલો છે. જ્ઞાન પ્રધાન જે વાત કહેવામાં આવે છે એમાં બે પ્રકાર આવે. બે પ્રકાર, એક જ્યારે જ્ઞાન પ્રધાન વાતમાં પર્યાયની ચર્ચા આવતી હોય, રાગાદી ભાવની ચર્ચા આવતી હોય, એને જ્ઞાન પ્રધાન ચર્ચા કહેવામાં આવે. પર્યાયની ચર્ચાઓ હોય, વર્તમાન પર્યાયમાં રાગ કેવી રીતે વર્તી રહ્યો છે, એ રાગમાં અહમપણું કરીને, પરપદાર્થમાં અહમપણું કરીને મિથ્યાત્વની પુષ્ટિ કેવી રીતે થઈ રહી છે, એવું મોહ રાગ દ્વેષરૂપી અજ્ઞાન જે ચાલતું હોય એની વાતો જ્યારે કરવામાં આવે ત્યારે એને જ્ઞાન પ્રધાન કથન કહેવામાં આવે. આ એક ચર્ચા જ્ઞાન પ્રધાનની આવે. બીજી જ્ઞાનને પ્રધાન કરીને ચર્ચા આવે. આ જ્ઞાન પ્રધાન ચર્ચા પેલી આવી મોરાગ દ્વેષની પર્યાયો, પર્યાયનું પરિણમન એવી વિભાવરૂપી સ્થિતિ ચાલતી હોય એનું જે જ્ઞાન કરવામાં આવે એને જ્ઞાન પ્રધાન કથન કહેવામાં આવે. બીજું એક જ્ઞાન પ્રધાન કથન આવે, એમાં જ્ઞાનની પ્રધાનતાથી, જ્ઞાનની મુખ્યતાથી, જ્ઞાનના સ્વભાવની મુખ્યતાથી દ્રષ્ટિના વિષયને પોષણ કેવી રીતે મળે એને પણ જ્ઞાન પ્રધાન ચર્ચા કહેવાય. જ્યારે આવી મોહરાગ દ્વેષની જ્ઞાન પ્રધાન ચર્ચા ચાલતી હોય ત્યારે એવું જ્ઞાન એની પર્યાયમાં વર્તે, જ્ઞાનની પર્યાયમાં, અને એવી જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનની મુખ્યતા કરી અને જ્ઞાનનો પ્રત્યેક સમયે જાણવાનો સ્વભાવ ચાલી રહ્યો છે એની ચર્ચા કરવામાં આવે કે જ્ઞાનનો સ્વભાવ જાણવું, આત્માનું લક્ષણ જ્ઞાન, આત્માનો સ્વભાવ જ્ઞાન, આત્મા અંશી અનંત ગુણાત્મક જ્ઞાનમય અને એનું એક સમયનું પરિણમન ઉત્પાદવાળું એમાં જ્ઞાન, એવી જ્યારે જ્ઞાનના સ્વભાવના અંશની મુખ્યતાથી જ્યારે ચર્ચા કરવામાં આવે ત્યારે એને શ્રદ્ધા પોષક જ્ઞાન, એ જ્ઞાનનો સ્વભાવ, એ જ્ઞાનમાં જ્ઞાયકની ઉર્ધ્વતા ચાલે અને આ બધી મોરાગ દ્વેષાદી અજ્ઞાનરૂપ ભાવોની ગૌણતા ચાલે એવા જ્ઞાનને પણ જ્ઞાન પ્રધાન કથન કહેવામાં આવે. જ્યારે દ્રષ્ટિના વિષયની ચર્ચા ચાલતી હોય ત્યારે જ્ઞાન પ્રધાન વિષયનો જે નિષેધ કરવામાં આવે એ મોરાગ દ્વેષવાળા જ્ઞાન પ્રધાન વિષયનો નિષેધ હોય છે. જ્ઞાનના સ્વભાવનો નિષેધ એમાં પણ કરવામાં નથી આવતો, પણ દ્રષ્ટિના વિષયની ચર્ચામાં મુખ્યતા જ્યારે અકર્તા સ્વભાવની ચાલતી હોય ત્યારે ભેદભાવ અથવા ભિન્ન ભાવ, ભેદભાવ એટલે જ્ઞાનનો અંશરૂપ ભાવ, ભિન્ન ભાવ એટલે મોહરાગ દ્વેષાદી ભાવ, એ બંનેને ગૌણ કરી અને એકલી ઉર્ધ્વતા કરતા સ્વભાવની બતાવવામાં આવતી હોય એટલે એ અપેક્ષાએ જ્ઞાન પ્રધાન કથનની ચર્ચા એમાં ન આવે એટલે એને હેય કહેવાનો વ્યવહાર પણ લાગુ પડે. પણ સમજણમાં બધું એની પાસે વ્યવસ્થિત એના જ્ઞાનમાં હોવું જોઈએ. કોઈ પણ વાત ચાલતી હોય ત્યારે સર્વાંગી વિષય જો એના ખ્યાલમાં ન હોય તો કોઈ વસ્તુની ઉપાદેયપણું કરતા બીજી એવી વસ્તુનું હેયપણું થઈ જાય કે જેમાં જ એ આત્મા ઉપાદેય થવાનો હોય. તો આ સમજણનું કામ છે. સમજણ વગર સિદ્ધપણું કે સાધકપણું આવતું નથી એવી આ કર્તા કર્મ અધિકારની ખૂબ સુંદર ચર્ચાઓ છે. એટલે જે જીવ ઘણું સમજી ગયો હોય, દ્રષ્ટિનો વિષય, જ્ઞાન પ્રધાનમાં જ્ઞાન પ્રધાન વિષય, જ્ઞાનને પ્રધાન કરીને વિષય ચાલતો હોય, એ બધો જેને ખ્યાલ આવ્યો હોય વિકલ્પાત્મક દશામાં, પણ હજી અનુભૂતિ ન થઈ હોય, હજી અનુભવ કેવી રીતે થાય એની વિધિ પણ એને વાસ્તવિકપણે આમ ખ્યાલમાં ન આવી હોય, પણ એવી શ્રદ્ધા અને જ્ઞાન, દ્રષ્ટિ અને જ્ઞાન, દ્રષ્ટિનો વિષય અને પર્યાય એનું અમુક અપેક્ષાએ જ્ઞાન થયું હોય અને એ એકદમ વિકલ્પોમાં એને અટકાવ ચાલતો હોય, પર્યાયનો વિકલ્પ પસંદ ન પડતો હોય એટલે દ્રવ્યનો વિકલ્પની પસંદગી કરતો હોય, પણ પસંદગી વિકલ્પની છે, વિકલ્પ સામાન્ય છે, ચાહે દ્રવ્યનો હો, ચાહે પર્યાયનો હો, ચાહે દ્રવ્ય પર્યાયનો હો, વિકલ્પ સામાન્ય એક રૂપ ચાલ્યા કરે છે. એમાં એને મુખ્યતા દ્રવ્ય ની આવી હોય, અથવા મુખ્યતા પર્યાય ની આવી હોય, અથવા મુખ્યતા દ્રવ્ય પર્યાય ની આવી હોય, વિકલ્પ એક રૂપ ચાલ્યા કરે છે. અને એ વિકલ્પની સાથે એકત્વ છે, એનું નામ કરતા બુદ્ધિ છે, એનું નામ મિથ્યાત્વ છે. એક જ્ઞાયક ભાવ છે, એક પર્યાયનું પરિણમન છે, એક દ્રષ્ટિનો વિષય છે, એક જ્ઞાનમાં પરિણમન ચાલે છે. અને દ્રષ્ટિનો વિષય ને જ્ઞાનનું પરિણમન બેયને અભેદ ભાવે જોવો તો પ્રમાણનો વિષય છે. એ આવી રીતે વિષયો છે. અહીંયા સળંગ વિકલ્પ ચાલ્યા કરે છે, ચાહે તો દ્રષ્ટિના વિષયનો, ચાહે તો પર્યાયનો, ચાહે તો પ્રમાણનો, વિકલ્પ સળંગ છે. અને વિકલ્પની એકત્વ બુદ્ધિ અજ્ઞાનીને સળંગ ચાલે છે. કોઈ પણ જીવને કોઈ પણ સમયે અજ્ઞાન દશામાં વિકલ્પ સાથે એકત્વ ચાલે છે. નથી દ્રવ્ય સાથે એકત્વ થતું, નથી પર્યાય સાથે એકત્વ થતું, નથી પ્રમાણ સાથે એકત્વ થતું. એ સંબંધીના વિકલ્પો ચાલે છે, એ વિકલ્પોમાં એકત્વ ચાલે છે, એનું નામ અજ્ઞાન દશા કહેવામાં આવે છે. એવી કોઈ સ્થિતિમાં જીવ ઉભો છે, એવી સ્થિતિમાંથી એને કેવી રીતે પોતાનું શુદ્ધ સ્વરૂપ દ્રષ્ટિમાં આવી જાય, એને કેવી રીતે પોતાના આત્મ સંબંધી સમજણ ઉત્પન્ન થઈ જાય, અને એ સમજણવાળો ભાવ કેળવાતા કેળવાતા જ્ઞાયક સુધી પહોંચી જાય, અને જ્ઞાયક ભાવ એની દ્રષ્ટિમાં એમ કે સ્થપાઈ જાય, ત્યારે વિકલ્પોની પરિપાટી તૂટી અને નિર્વિકલ્પ દશાનું પરિણમન એને થાય. એ વિષય આખો આમાં અત્યારે સુંદર રીતે પૂજ્ય ગુરુદેવશ્રીએ હમણાં આ 141-42 ગાથા ચાલી એમાં એટલો બધો સુંદર વિષય લીધો ગુરુદેવે. જુઓ, પહેલેથી આખી શરૂઆત કરે છે આમાં, પહેલેથી શરૂઆત છે આમાં. પહેલેથી એટલે ક્યાંથી? કે જીવ દ્રવ્ય અને પૂદગલ દ્રવ્ય, જીવ દ્રવ્ય અને પૂદગલ દ્રવ્ય બે એની સત્તામાં અત્યારે વિદ્યમાન એક ક્ષેત્રાવગાહે રહેલા છે ને, જીવ દ્રવ્ય અને પૂદગલ દ્રવ્ય. હે, બીજા દ્રવ્યો પણ છે, પણ મુખ્યપણે એને એકત્વ તો જીવને પૂદગલ સાથે જ ચાલે છે ને, પૂદગલ સાથે જ એકત્વ પણ એને ચાલે છે. બીજા કોઈ સાથે તો એને એકત્વ ચાલતું નથી, થતું નથી, પણ પૂદગલને જીવ સાથે એકત્વ બુદ્ધિ એની અનાદિથી ચાલી રહી છે. એટલે એ એકત્વ બુદ્ધિ તૂટે એની ચર્ચા આખી આમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ 141 ગાથાથી આજનું પ્રવચન ચાલુ કર્યું. આપણે આમાં પૂજ્ય ગુરુદેવશ્રી જે વિષય જે રીતે સ્પષ્ટીકરણ કરે છે ને, એ રીતે એના શબ્દમાંથી વાંચીને આપણે સ્પષ્ટીકરણ કરશું. ઉપરથી આપણે વાત લઈ એ આખા પ્રવચનનો સાર કહેવાય, અને આમાં ગુરુદેવે શું સિદ્ધ કર્યું છે આ પ્રવચનમાં આ ગાથાની અપેક્ષાએ, એ મૂળ વાત છે. ગુરુદેવનું સ્પષ્ટીકરણ એવું હોય છે કે એટલા અળખા પડખા એને અંદરમાં એના જ્ઞાનમાં વિચાર દશામાં ચાલતા હોય છે કે એ બધાય પડખાનું મિશ્રણ કરીને ધોધ વહેતો હોય છે એની વાણીમાં. ક્યાંય કોઈ જીવ કોઈ ખોટી માન્યતાએ ન ચડી જાય, અને ક્યાંય કોઈ જીવ સાચી માન્યતાને ચૂકે નહીં, એવું કથન પૂજ્ય ગુરુદેવશ્રીની વાણીમાં એકરૂપપણે આવ્યા કરતું હોય છે. એવી કોઈ આ અદભુતથી અદભુત ગાથાઓ છે. એટલે આ ગાથામાં સૌથી પહેલા 141 ગાથા પૂજ્ય ગુરુદેવશ્રીએ લીધેલી, એ 141 ગાથા એનું હરિગીત છે, એ આપણે બધા સાથે પેલા ઉપરનું વાંચી અને બોલશું. આત્માના કર્મ બદ્ધ સ્પષ્ટ છે આત્મામાં કે અબદ્ધ સ્પષ્ટ છે તે હવે નય વિભાગથી કહે છે. સમયસાર સિદ્ધિ ભાગ 5મો 389 પાના ઉપર આ મૂળ ગાથા લખેલી છે, 141મી ગાથા. એમાં એનું હરિગીત છે, આપણે બધા સાથે બોલશું હરિગીત. છે કર્મ જીવમાં બધા સ્પષ્ટ કથિત નય વ્યવહારનું,
પણ બાદ સ્પ્રષ્ટન કર્મ જીવમાં કથન છે નય સુદનું.
જીવમાં કર્મ તેના પ્રદેશો સાથે બંધાયેલું છે તથા સ્પર્શાયેલું છે એવું વ્યવહારને એનું કથન છે, અને જીવમાં કર્મ અણબંધાયેલું અણસ્પર્શાયેલું છે એવું શુદ્ધનયનું કથન છે. ટીકામાં કહે છે કે જીવના અને પુદ્ગલ કર્મના એક બંધ પર્યાયપણાથી જોતા તેમને તે કાળે ભિન્નતાનો અભાવ હોવાથી જીવમાં કર્મ બદ્ધ સ્પષ્ટ છે એવો વ્યવહાર નયનો પક્ષ છે. એવો વ્યવહાર નયનો પક્ષ છે. આમાં બધી જગ્યાએ પક્ષની ચર્ચાઓ આવશે. પક્ષ એટલે વિકલ્પ, વિકલ્પ એટલે રાગ, એને પક્ષ કહેવામાં આવે. કોઈ જગ્યાએ રાગ તરફનો પક્ષ ચાલતો હોય તો એને બીજા પ્રત્યેનો દ્વેષ વર્તતો હોય, અને બીજા પ્રત્યેના દ્વેષનો પક્ષ ચાલતો હોય તો અહીંયા એક જગ્યાએ રાગનું પણ પરિણમન ચાલતું હોય. જોડકું અનંતાનું બંધી કસાઈનું જોડકું સાથે ચાલ્યું આવે. અને જ્યારે વિકલ્પ તૂટે, જ્યારે વિકલ્પનો કાળ તૂટવાનો હોય અને એ તૂટી જાય તો રાગ દ્વેષના અનંતાનું બંધીના કસાઈનો એક અંશમાં અભાવ થઈ જાય એવી કોઈ વ્યવસ્થા આમાં બતાવે છે. પક્ષ એટલે વિકલ્પ, વિકલ્પ એટલે રાગ. વિકલ્પના પ્રકાર બે, એક રાગાદી ભાવને વિકલ્પ કહેવાય અને એક એકાંતે રાગની સન્મુક્તા વાળું જ્ઞાન એકાંતે ચાલતું હોય એને જ્ઞાનાત્મક વિકલ્પ કહેવામાં આવે. એવા બે પ્રકારના વિકલ્પ ચાલતા હોય એ વિકલ્પ કેવી રીતે તૂટે અને એ પક્ષ કેવી રીતે જીવને રહેલો છે એનું કથન કહે છે કે જીવના અને પુદ્ગલ કર્મના એક બંધ પર્યાયપણાથી જોતા તેમને તે કાળે ભિન્નતાનો અભાવ હોવાથી જીવમાં કર્મ બદ્ધ સ્પષ્ટ છે એવો વ્યવહારનો પક્ષ છે, અને જીવના અને પુદ્ગલ કર્મના અનેક દ્રવ્યપણાથી જોતા તેમને અત્યંત ભિન્નતા હોવાથી જીવમાં કર્મ અબદ્ધ સ્પષ્ટ છે એવો નિશ્ચય નયનો પક્ષ છે. જુઓ, બે એક બંધપણાથી જુઓ તમે તો જીવને એક ક્ષેત્રાવગા કર્મનો બંધ એની જીવની એક સમયની દશામાં અને પુદ્ગલની એક સમયની દશા ઈ બેયને એક સાથે તમે નિમિત્ત નૈમિતિક સંબંધથી જોડીને જોવો તો વ્યવહાર નહીંથી એમ કહેવાય કે જીવને પુદ્ગલ કર્મનું એક બંધ પર્યાયપણાથી જોતા તેમને તે કાળે ભિન્નતાનો અભાવ છે. પુદ્ગલનું પરિણમન જુદું, જીવનું પરિણમન જુદું, એમ બે દ્રવ્યનો ભિન્નતાનો અભાવ, બે દ્રવ્યોના બે પરિણમનની ભિન્નતાનો અભાવ હોવાને કારણે એને એમ લાગે છે કે જીવમાં જીવ કર્મથી બંધાયેલો છે. જીવ કર્મથી બંધાયેલો છે એવું કેમ લાગે છે કે બેયની ભિન્નતા એને ભાઈસી નથી. જીવમાં કર્મ બંધાયેલા છે, કર્મથી જીવ બંધાયેલો છે એવી એની માન્યતા ચાલે છે. ત્યાં એવો બંધ બેયનો, જીવનો અને કર્મની પર્યાય અને જીવની પર્યાય એક નથી થઈ જતી. બે સ્વતંત્ર પરિણમન પૃથક પૃથક હોવા છતાં તેને એવો ભાસ નથી થયો પૃથકતાનો. એટલે વ્યવહાર નહીંથી એમ કહેવામાં આવે કે જીવ કર્મથી બંધાયેલો છે. કર્મનો ઉદય આવે છે, જીવની પર્યાયમાં એની પર્યાયનો ઉદય ઉત્પાદ છે, બેયનો એક સમકાળે ઉત્પાદ જોઈને અહીંયા મોરા દ્વેષરૂપી પરિણમન એની પર્યાયમાં ચાલે છે, ત્યાં કર્મમાં ઉત્પાદરૂપી પરિણમન દર્શન મો ચારિત્ર મોનું ચાલે છે એવી બેયની જુદાય. જીવમાં જીવનું પરિણમન જુદું, પુદ્ગલમાં પુદ્ગલનું પરિણમન જુદું, એવો જેને જુદાયનો ખ્યાલ નથી આવતો એને બે એક જેવું ભાસે છે, એટલે એવો વ્યવહારથી કહેવામાં આવે છે કે જીવ કર્મથી બંધાયેલો છે, એવો એક જીવને વ્યવહાર નહીંનો પક્ષ છે. પક્ષ છે, સ્વરૂપ નથી. એવું પક્ષ છે, પક્ષ સ્વરૂપ નથી. કોઈ એમ કે તમારે આવા આકરા ઉદય આવે છે, આટલી બધી તકલીફો છે સંસારમાં, તો કે શું થાય, કર્મથી દુઃખી થઈ ગયો છું, હે બોલે એમને. વ્યવહારનો પક્ષ છે, એ વ્યવહારનો પક્ષ છે. કોણ કર્મ દુઃખી કરે? કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકારી, કોણ દુઃખી કરે એને? પોતાના અજ્ઞાનથી જીવ દુઃખી છે અને પોતાના સમ્યજ્ઞાનથી જીવ સુખી છે. પર સાથે બિલકુલ સંબંધ નથી, પણ એવો એક પક્ષ ચાલે છે. એને એમ ચાલે છે કે હું બંધાઈ ગયો છું, હું મુક્ત છું એવો ખ્યાલ નથી આવતો, બંધાણો છું એવો ખ્યાલ આવે છે. અને હું મુક્ત છું એવું ખ્યાલમાં આવે તો પણ એવો વિકલ્પ ચાલે છે. એ વિકલ્પથી પાર નથી થતો એમ કહેવા માંગે છે. પછી કહે છે કે જીવ પૂતગલ દ્રવ્યના અનેક દ્રવ્યપણાથી જોતા તેમને અત્યંત ભિન્નતા હોવાથી જીવ કર્મમાં અબદ્ધ સ્પષ્ટ, હે જીવ કર્મથી બંધાયેલો નથી, અબદ્ધ સ્પષ્ટ છે, એવો એક નિશ્ચયનો પણ પક્ષ છે. એ પણ એક પક્ષ છે, બંધાયેલો છું એ પણ પક્ષ છે, બંધાયેલો નથી અબદ્ધ છું એ પણ એક પક્ષ છે. એને પક્ષ શા માટે કીધો? એને પક્ષ કેમ કીધો? આમાં અમને તો ખ્યાલ છે એવો કે કર્મ જુદા છે, જીવનું પરિણમન જુદું છે, કર્મ જુદા છે અને જીવ જુદો છે, એવો અમને ખ્યાલ છે, એટલે બંધાયેલો નથી એવો ખ્યાલ છે, એટલે હું નિશ્ચયમાં છું. અને બંધાયેલો છે એવું જે માને છે એ વ્યવહારમાં છે, તો કે એવો તો અમને ખ્યાલ છે. તો કે ખ્યાલ હોવા છતાં જ્યાં સુધી તને આત્મસન્મુખ શુદ્ધ પરિણમનની દશા પ્રગટ ન થાય ત્યાં સુધી તું કોઈને કોઈ પક્ષમાં ઉભો છો. તને ભલે એમ હોય કે મને ખ્યાલ આવી ગયો છે, ગુરુદેવ ઘણી વાર કહે છે, સમયસર છે ને, ઈ વારંવાર ગુરુદેવ 45 વર્ષમાં રોજ એકવાર સમયસર ચાલે સોનગઢમાં, કાયમ કાયમ સમયસર ચાલતું જ હોય, સવારે ચાલે અથવા બપોરે ચાલે, સમયસર ચાલ્યા જ કરે. હે તો કોઈને એમ થાય કે હવે આ સમયસરની આ ગાથા તો આપણે સાંભળેલી છે, ખબર છે, હવે આમાં કર્મથી બંધાયેલો છે એ વ્યવહાર નહીંનો પક્ષ છે, કર્મથી બંધાયેલો નથી એ નિશ્ચયનો પક્ષ છે, આ તો ખબર છે. ગુરુદેવ એમ કહે કે જ્યારે જ્યારે આ વાત આવે ત્યારે એમ ન સમજવું કે આ અમને ખબર છે, અમે આ પહેલી વાર જ સાંભળી છીએ. કારણ કે ખબર તો એને જ કહેવાય કે જેને સમ્યજ્ઞાન હોય. સમ્યજ્ઞાન વગર મને કાંઈ ખબર જ નથી એમ વિચારમાં લઈને આગળ વધવું તો આગળ વધી શકાશે, નહીતર સંતોષાઈ જશે જીવ. પુરુષાર્થ નહીં ચાલે, વિચાર દશાની કેળવણી નહીં ચાલે, જ્ઞાનમાં નિર્ણય શક્તિ નહીં આવે. નિર્ણય શક્તિ નહીં આવે તો પ્રયોગ નહીં ચાલે, પ્રયોગ નહીં ચાલે તો હે ઉપાદેય નહીં ચાલે, વિધિ નિષેધ નહીં ચાલે, એ નહીં ચાલે તો અનુભૂતિ નહીં થાય. એટલે સાંભળેલું હોય, ખ્યાલમાં હોય, ધારણામાં લઈ લીધું હોય, પણ જ્યાં સુધી અનુભૂતિ ન થાય ત્યાં સુધી એમ વિચાર કરવો કે મને તો કાંઈ ખબર જ નથી, હું તો નવું જ સાંભળું છું આ, ગુરુદેવની વાણી આવે ને ત્યારે એમ વિચાર કરવા જેવો છે. જો એમ વિચાર કરીને જીવ સાંભળવા બેસે તો ગુરુદેવની વાણી એવી ચમત્કારિક છે, એ પરિણયમાં વગર ન રહીએ. એટલો વિચાર કરવો કે આ સભામાં એક ગુરુદેવ છે ને એક હું છું, બીજું કોઈ નથી. જેટલું ગુરુદેવ કહે છે એ મારા માટે કહે છે, બીજા સામે જોવું નહીં કે આ તમારી વાત આવી. જેટલી વાત છે એ બધી વાત મારા માટે ગુરુદેવ કહે છે એમ વિચાર કરીને ગુરુદેવની સભામાં બેસી અને એનું પ્રવચન સાંભળવાનું ચાલુ કરે તો એના જ્ઞાનના દરવાજા ખુલ્લા રહે છે. નહીતર શું જાય થાય છે, મને ખ્યાલ છે, મને ખ્યાલ છે એવી ધારણાના સમજણના ઓઠે જીવ પોતાનું હિત કરવાનું ચૂકી જાય છે. એટલે અહીંયા પક્ષ છોડાવવાની ચર્ચા ચાલે છે. કોઈ પણ પક્ષ હો તો કે ગુરુદેવ જો સ્પષ્ટીકરણ કર્યું છે, ગુરુદેવ બહુ સ્પષ્ટીકરણ કરે. 390 પાના ઉપર જુઓ, પહેલી ટીકામાં ગુરુદેવે એમાં લીધું છે કે 141ની ટીકા. ગુરુદેવ તો એમ કે છે કે આ તો બહુ સૂક્ષ્મ છે, આ તો એવો વિષય છે, આ તો ગંભીર વિષય છે, ભાગ્યશાળીને કાને પડે એમ એમ કહીને કેટલું સંબોધન કરે છે. જીવના અને પૂદગલ કર્મના ભગવાન આત્મા જીવ અને પૂદગલ કર્મ જળ એ બંધ પર્યાયથી બેયને બંધ સંબંધ છે. નિમિત્ત નિમિત્ત પરની સાથે તો કાંઈ સંબંધ છે જ નહીં, પણ અહીં કર્મની સાથે જે સંબંધ છે એ વ્યવહાર નહીંથી છે. તો કર્મની સાથે સંબંધની ચર્ચા પણ ગાથાઓમાં આવે છે. એટલે એકાંતે કોઈ એમ કહે કે કર્મ જેવું કાંઈ છે જ નહીં, તો એવું પણ નથી. કર્મની સત્તા પણ કર્મની સત્તામાં છે, મારી સત્તામાં નથી. પણ મારા સંયોગમાં એક ક્ષેત્રાવગા રૂપે એવી સત્તા વિદ્યમાનપણે અત્યારે રહેલી છે. એ અમે પૂર્વે 69-70 ગાથામાં આચાર્ય ભગવાન કે જ કહી ગયા છીએ, જ્યાંથી શરૂઆત કરી છે અમે. આ નિત્ય તાદાત્મ સંબંધ એ બધી ગાથાઓમાં આવે, સંયોગસિદ્ધ સંબંધ રાગનો બધી ગાથાઓમાં આવે, એક ક્ષેત્રાવગા સંબંધ કર્મનો બધી ગાથાઓમાં આવે. ઠેઠ કર્મ કરતા કર્મ અધિકાર પૂરું થવાની તૈયારી છે ત્યારે કર્મનો સંબંધ વ્યવહાર નથી જોડ્યો છે, અહીંયા છે ત્યાં સુધી જોડે છે. અરે ભાઈ, એનો સંબંધ તો કેવળ જ્ઞાન થઈ જાય ને ત્યાં સુધી ચાલુ રહે છે. નિમિત્તપણે ઉપાદાન છે ને એ પોતાનું સ્વાધીન છે. ઉપાદાનમાં હંમેશા જ્ઞાન થાય છે, અને બાહ્યથી જોવો તો નિમિત્તમાં કર્મ છે, અને ત્યાંથી અંદર આવીને જોવો તો નિમિત્તમાં રાગ થાય છે. શું જ્ઞાન ઉપાદાનમાં થાય છે, વસ્તુ સ્થિતિ એટલી છે. પણ અહીંયા જ્યારે ચર્ચા પક્ષ છોડાવવાની, કર્મના સંબંધની, એક ક્ષેત્રાવગા સંબંધની ચાલતી હોય ત્યારે સર્વાંગી એનું જ્ઞાન બરાબર ખુલ્લું રાખીને એને પેલા સમજી લેવું બધું. જુઓ, બહારની અને ભેદ જ્ઞાનની વાતો પેલા બરાબર સમજીને જ્ઞાનની ભૂમિકા બનાવી લેવી, ત્યારે દ્રષ્ટિનો વિષય પકડાવવાનો એક ભાવ અંદરથી પ્રગટ ચાલુ થાય છે. ત્યાર પહેલા નથી થતો. જ્યારે દ્રષ્ટિના વિષયમાં અહમ કરવા માટે, જીવ પુરુષાર્થ કરવા માટે તત્પર થતો હોય ત્યારે અળખા પડખા ઘણા એના જ્ઞાનમાં ચોખ્ખા હોય છે. જો એ અળખા પડખામાં ક્યાંય પણ વિક્ષેપ પડતો હોય, ક્યાંય ચોખ્ખું ન હોય, તો એ જ્ઞાનનો પ્રકાર શ્રદ્ધાનું પરિણમન અહમ કરી શકતું નથી. જ્ઞાયકમાં એકદમ જ્ઞાનની સ્પષ્ટતા અને એકદમ શ્રદ્ધાનું બળ આ ચાલે ને ત્યારે દ્રષ્ટિનો વિષય ખ્યાલમાં આવે છે. અને એ ત્યાર પહેલા આ દ્રષ્ટિના વિષય પહેલા આ ગાથાઓ મૂકી છે. 142મી ગાથામાં વિકલ્પ છોડાવે છે, વિકલ્પ છોડાવીને અનુભૂતિ થાય છે પ્રયોગ કરીને. એ અનુભૂતિ થયા પછી 143મી ગાથા લખી છે. એ 143મી ગાથામાં કેવડી ભગવાન અને સાધક દશા એની 6 બોલથી સરખામણી કરી છે કે કેવડી ભગવાનને કેવું પરિણમન છે, સાધકને કેવું પરિણમન છે. અને 144મી ગાથામાં ફરીથી અજ્ઞાની જીવ આટલું વાંચ્યું ભણ્યું કરતા કર્મ અધિકારમાં 144 સુધી પહોંચી ગયો છતાં ભૂલી ગયો હોય તો પહેલેથી અહીંયા શરૂઆત કરી 144 ગાથામાં કે પ્રથમમાં પ્રથમ શ્રુત જ્ઞાનથી જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કર, અને પછી તારી બધી મન ને ઇન્દ્રિયો દ્વારા પ્રવૃત્તિ બુદ્ધિઓને મર્યાદામાં લાવો, એમ કરીને 144મી ગાથામાં ફરીથી આખી વિધિ બતાવી આચાર્ય ભગવાને. એટલે પક્ષ છૂટે, નિરપક્ષ થાય, નિરપક્ષ થયા પછી પણ વિકલ્પો આવે, પણ વિકલ્પમાં એકત્વ બુદ્ધિ ન રહીએ એવી કોઈ ચર્ચા આમાં અપૂર્વ રીતે કરવામાં આવી છે. એટલે કહે છે કે બેયને સંબંધ છે, નિમિત્ત નિમિત્ત પરની સાથે તો કાંઈ સંબંધ જ નથી, પણ આ કર્મની સાથે જે સંબંધ છે એ વ્યવહાર નહીંથી છે. એક બંધ પર્યાયપણાથી જોતા તેમને તે કાળે ભિન્નતાનો અભાવ છે. કર્મ જળ છે અને આત્મા ચેતન ભગવાન આનંદ સ્વરૂપ છે. બે એક સમયમાં બંધ પર્યાયની એમાં દ્રષ્ટિથી જુઓ તો વ્યવહાર નહીંથી એને છે, બંધ છે એવો વ્યવહાર નહીંનો પક્ષ છે. સૂક્ષ્મ છે ભાઈ ભગવાન આત્મા, ચૈતન્ય સ્વરૂપ, અંદર આનંદ સ્વરૂપ પ્રભુ, એની પર્યાયમાં કર્મજળનો સંબંધ બંધની પર્યાય દ્રષ્ટિથી જોવાથી વ્યવહાર નહીંથી છે એમ કહેવામાં આવે છે. જુઓ આ સંબંધ પહેલામાં પહેલા સિદ્ધ કરે છે, પછી ગુરુદેવ એમ કહે છે, જુઓ નીચે છે એના પછીના પેરેગ્રાફ નહીં, એના પછીના પેરેગ્રાફમાં ગુરુદેવની વાતમાં વૈરાગની વાત આવે, પ્રેરણા દેવાની વાત આવે, પક્ષ છોડાવવાની વાત આવે, પોતાની માન્યતા વિપરીત ક્યાં ક્યાં ચાલી રહી છે એ બતાવતા જાય, એ બતાવીને એ છોડાવવા માટે દ્રવ્ય સન્મુખ થવાનો પુરુષાર્થ કેવી રીતે આવવો એની પ્રેરણા આપતા જાય, એવી એવી કેટલી વાતો એક પ્રવચનમાં આવતી હોય. પછી એક પ્રવચનમાં પછી એને એ ખ્યાલ આવી જાય કે 17-18 ખ્યાલમાં આવે ગાથા, હે રાજકોટમાં લીધી હતી એમ ગુરુદેવ કહેતા હતા ને, રાજકોટમાં 17-18 ગાથાની વાત, રાજકોટમાં પછી બહુ સૂક્ષ્મ વાતો લઈએ ગુરુદેવ, હે કારણ કે રાજકોટ ગુરુદેવ એમ કે તમારું પિયર છે અને મને તો રાજકોટ બહુ પ્રિય, રાજકોટ તો ખૂબ આવે, વિનંતી કરવા અમે જાય તો કે લે તમે શું આવ્યા અહીંયા, મારે તો આવું જ છે રાજકોટ. એટલે એ રાજકોટમાં 17-18 ગાથાની વાત કરે કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા દરેક જીવને જ્ઞાનની પર્યાયમાં જણાય જ રહ્યો છે, પણ એની નજર ત્યાં નથી, નજર ત્યાં ન હોવાને કારણે રાગ અને મિથ્યાત્વ મારા છે એવી દૃષ્ટિ થઈ ગઈ છે, અને નજર જ્યાં આમ ફરે છે કે હું જ્ઞાયક છું ત્યાં અનુભૂતિનો જન્મ થાય છે, એમ કરીને એ વાત કરે. એટલે કેટલી વાતો એક પ્રવચનમાં આવે, એક એક પ્રવચન જો એક એક લીટી વાંચીએ ને તો ઘણો ટાઈમ થાય, પણ એની મુખ્ય મુખ્ય વાતો હોય એ આપણે લઈને એનો સાર એમાંથી કાઢવો કે જેમાંથી આપણું ત્વરિત હિત કેવી રીતે થઈ જાય. જો આમાં કે છે આ વૈરાગની વાત ગુરુદેવ કેવી કરે છે, 84 લાખ યોનિમાં પરિભ્રમણ કરતા કરતા અનંત ભવ વીતી ગયા, પરિભ્રમણ કરતા 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 અનંત ભવ ગયા, અનાદિનો જીવ છે, ક્યારેય જીવ છે એ શરીર વગર રહ્યો નથી, ઓછામાં ઓછી એક ઇન્દ્રિય તો નિગોદમાં પણ સ્પર્શેન્દ્રિય એને રહી છે, એક નિગોદના જીવમાં એક નિગોદનો જીવ એ પણ સ્પર્શેન્દ્રિય વાળો છે, એ બધા અનંત જીવો એક શરીરમાં રહેલા હોય એમાં કેટલા જીવો હોય એ બધાએ પોતે શરીરને પોતાનું માનતા હોય, એવી નિગોદની સ્થિતિમાં પણ અનાદિથી જીવ રહ્યો છે. એમ કે છે કે 84 લાખ યોનિઓમાં પરિભ્રમણ કરતા કરતા અનંત ભવ વીતા, પણ આ આત્મા અંદર કર્મના સંબંધ વિનાની ચીજ છે એવો નયનો પક્ષ પણ કદી કર્યો નથી. વ્યવહારના પક્ષની પહેલા વાત કરે છે, પછી એમ કે છે કે કર્મના સંબંધ વિનાની ચીજ જીવ તત્વ છે એવો પણ નિશ્ચયનો પક્ષ પણ જીવે કદી કર્યો નથી. પેલા એ નિશ્ચયના પક્ષની સિદ્ધિ કરે છે અને એ પછી હમણાં વ્યવહાર અને નિશ્ચય બેયના પક્ષ છોડાવવાની ચર્ચા લેશે, એવી કોઈ અપૂર્વ ચર્ચાઓ છે. પછી જોવો કે છે કે પછી નીચેનો પેરેગ્રાફ છે એમાં જુઓ છેલ્લી 3 લીટી છે, ભગવાન એમ કહે છે કુંકુંદ આચાર્ય, ભગવાન એમ કહેતા હતા કે આત્મા અંદર વસ્તુ છે, ભગવાન અંદર એને કર્મનો સંબંધ કેવો એ વ્યવહાર છે, ઉપચાર છે, આરોપિત કથન છે, પણ એ તો કર્મના સંબંધ રહિત જીવ ભિન્ન ચીજ છે એ નિશ્ચય નહીંનો પક્ષ છે. જુઓ એ પણ નિશ્ચય નહીંનો પક્ષ છે, હે કે હું બંધાયેલો નથી, હું કર્મથી મુક્ત છું, સંયોગ મારામાં નથી, કર્મના નિમિત્તે થતો રાગ છે એ મારી ચીજ નથી, રાગ પર્યાયમાં ચાલતો હોવાથી પર્યાય પણ મારી ચીજ નથી, હું તો એકલો શુદ્ધ દ્રવ્ય છું, હું તો અખંડ છું, નિર્લેપ છું, શાશ્વત છું, એક છું, અનાદિ અનંત છું, ધ્રુવ છું, ઉત્પાદ્ય વિનાની ચીજ છું, પરમ પરિણામિક ભાવ લક્ષણે લક્ષિત છું, જ્ઞાયક ભાવ છું, ભૂતાર સ્વભાવ છું, સકળ નિરાવરણ છું, પ્રત્યક્ષ પ્રતિભાસમય છું, તો કે ભાઈ તું છો એવો તો પછી એવો વિકલ્પ શા માટે કરસ, તું છો એવો તો વિકલ્પ કરમાં, તું છો એવો એવું તું બોલસ એનો મતલબ કે એ નિશ્ચયનો પક્ષ છે, તું પક્ષમાં આવ્યો છો. વ્યવહાર નહીંના પક્ષને છોડવા માટે જીવ નિશ્ચય નહીંનો પક્ષ કરે છે, એ પક્ષ કરે છે, વ્યવહાર નહીંના પક્ષમાં એને બંધન લાગે છે અને નિશ્ચય નહીંના પક્ષમાં એને અબંધપણું લાગે છે. પક્ષમાં અબંધપણું છે ને, અહીંયા બંધ છે પણ એને અબંધપણું લાગે છે, એટલે ઈ એને પ્રિયકર લાગે છે અને ઓલું એને દુર્ગંધિત લાગે છે. બે સરખી વાત છે, બે પક્ષ છે, બે માંથી એકેય પક્ષમાં કાર્ય જીવનું થતું નથી. બે પક્ષમાં જ્યાં સુધી ઉભો છે ત્યાં સુધી એને સમ્યક પ્રકારે એના શુદ્ધ તત્વનું અનુભૂતિ રૂપ પરિણમન થતું નથી. કોઈ પણ પક્ષ હો, જો વ્યવહાર નહીંનો પક્ષ હોય ને, એ નિશ્ચય નહીંનો પક્ષ ચાલે એટલે ચાલ્યો નથી જતો. વ્યવહાર નહીંનો પક્ષ નિશ્ચય નહીંના પક્ષથી ગૌણ થાય છે, એ ચાલ્યો નથી ગયો. કોઈ પણ પક્ષ ચાલ્યો જાય ને તો અનુભવ થાય, અને કોઈ પણ પક્ષમાં અનુભવ ન થાય. વ્યવહાર નહીંનો પક્ષ ચાલ્યો જાય અને નિશ્ચય નહીંનો પક્ષ આવી જાય તો એ નિશ્ચય નહીંના પક્ષમાં અનુભવ ન થાય. એનો અર્થ જ એમ છે કે વ્યવહાર નહીંનો પક્ષ નિશ્ચય નહીંના પક્ષ દ્વારા ગૌણ થાય છે, એ છૂટતો નથી. જ્યાં નિશ્ચય નહીંના પક્ષનું વાક્ય પૂરું થશે ત્યાં વ્યવહાર નહીંના પક્ષનું વાક્ય ઉદ્ભવિત થશે, તો એ ત્યાં પણ ગર્ભિતપણે રહેલો જ પક્ષ. પક્ષ છોડાવવાની ગાથા છે. બધાએ વિચારવું કે કયો પક્ષ ચાલે છે, કયા વિકલ્પમાં હું ઊભો છું. જીવ સાંભળે, વાંચે, બધું કરે, પછી વિચારે ચડે, તો એની વિચાર દશા ચાલે ને, એ વિચાર દશામાં કઈ વસ્તુની મુખ્યતાથી વિચાર ચાલે છે એના ઉપરથી ખબર પડે કે આ પ્રકારનો મને અત્યારે પક્ષ ચાલી રહ્યો છે. સાંભળવું વાંચવું એક વાત છે, વિચાર જ્ઞાનમાં કરવો એક બીજી વાત છે. અને એ વિચારમાં ખ્યાલ આવે કે દ્રવ્યમાં દ્રવ્યની સ્થિતિનો ખ્યાલ ચાલ્યા કરે છે, પર્યાયની સ્થિતિનો ચાલ્યા કરે છે ખ્યાલ, કે સંયોગમાં અટકો છું કે પરમાં અટકો છું કે કર્મમાં અટકો છું, એમ એને પોતાને વિચાર દશા પકડાઈને તો ખબર પડે કે હું ક્યાં પક્ષમાં ઉભો છું, તો એ પક્ષ છોડવાનો પુરુષાર્થી બને. એવી કોઈ આમાં અપૂર્વ ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા આવેલી છે. અને આ પક્ષ ઉભો છે પક્ષમાં, પક્ષ કેવી રીતે તૂટે, અને એને ખબર પણ નથી હોતી કે ઘણી વાર કે હું કયા પક્ષમાં છું, કારણ કે પક્ષ ચાલ્યા જ કરે છે. કાં પર્યાય, ગુરુદેવના પ્રવચનમાં પર્યાયની પ્રધાનતાથી કથન આવે ને તો એને પર્યાયની મુખ્યતા થઈ જાય, ગુરુદેવના પ્રવચનમાં દ્રવ્યની મુખ્યતાથી કથન આવે તો એને દ્રવ્યની મુખ્યતા થઈ જાય. એને પોતાની નિર્ણય શક્તિમાં દ્રવ્ય પર્યાય સ્વરૂપનો વિચાર કરી અને એને તાત્પર્ય કાઢવું જોઈએ કે ગુરુદેવ આમાં શું સિદ્ધ કરીને મને ક્યાં લઈ જવા માંગે છે. એવું જો જ્ઞાનમાં નિર્ણય શક્તિ એને આવી હોય તો એને કોઈ દિવસ ગમે તે વાત ચાલતી હોય તો પણ એને ખબર પડી જાય કે આ પર્યાય અપેક્ષાએ ચર્ચા છે, આ દ્રવ્ય અપેક્ષાએ ચર્ચા છે. દ્રવ્ય અને પર્યાય સ્વરૂપ વસ્તુ પ્રમાણનો વિષય છે, એમાંથી મારે શુદ્ધનીનો વિષય કાઢીને એમાં અહમ કરવાનું છે, ત્યારે મારું આત્મ અનુભૂતિનું કાર્યની સાર્થકતા થાય છે. એવી વસ્તુની સ્થિતિ છે, એવું વર્ણન પૂજ્ય ગુરુદેવશ્રીએ કરેલું છે. સર્વભવી જીવો આવું વસ્તુનું વર્ણન સ્વરૂપ પૂજ્ય ગુરુદેવશ્રીએ બતાવેલું છે એવું સમજી વિચારી પોતાના જ્ઞાન ધ્યાનમાં લઈ અને પોતે ભવિજીવ મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના.